તારીખ 24/11/1992 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 102
પછી પેટા પ્રકૃતિ માન એક વાતો છે, પણ મને જે પ્રકારે મુખ્યપણે દોષ પ્રાપ્ત છે તો જ્યાં જ્યાં તે તે દોષનો અભાવ થાય અથવા પ્રથમ રસમંદ થાય, સીધો અભાવ તો કોઈ ક્યાં થતો નથી, એવું ક્યાં ક્યાં આવે છે અને જ્યાં જ્યાં આવે ત્યાં મોક્ષની ભૂમિકામાં વિષય ક્યાં આવે છે, કેમ કે પોતે મોક્ષની ભૂમિકામાં છે, કેમ કે એ વિષય તો ઠેઠ અનંતા મંદિર પ્રત્યાખ્યાન વર્ણ્ય પ્રત્યાખ્યાન વર્ણ્ય સુંદર છોતું રહેવાનું છે ચોકડીમાં. અત્યારે મને લાગવું પડે અને અત્યારે એનું હું સાધન કરી શકું એ વાત ઉપર એનું લક્ષ જવું જોઈએ, એ વિષય આવતો હોય છે. પણ એ વિષય ઉપર જીવનું લક્ષ નથી એકનું કારણ કે એને પ્રયોજન પાસે નથી અને એકની દરકાર નથી. પ્રયોજન પાસે તો દરકાર આવે, સાવધાની આવે, કાળજી લેવાય, અને એ કાળજી જીવ નથી લેતો. એનું કારણ એમને પ્રયોજનની દ્રષ્ટિ હોવી ઘટે તે નથી એની પાસે. એટલે એટલે હદ સુધી મોક્ષ તૈયાર થાય તો પોતાના દોષને ટાળવા માટેની દિશામાં કાંઈ પણ એનો ઉદ્યમ વર્તે છે, પ્રયત્ન વર્તે છે એમ કહી શકાય. નહીતર તો પછી રૂઢિભેદ પ્રમાણે ઓળખ સંજ્ઞાએ બધા બાહ્ય સાધનમાં પ્રવૃત્તિ થાય છે, એ જીવ તો અનાદિથી કરતો આવ્યો છે, એમાં કઈ નવીન કરતો નથી.
પહેલા જે ક્રોધ માન માયા લોભનો પરિણામ છે એમાં પોતાને કયો ભાવ મુખ્ય વર્તે છે?
કોઈને કોઈ પ્રકૃતિ મુખ્ય હોય છે, કોઈને કોઈ પ્રકૃતિ મુખ્ય હોય છે, કોઈને કોઈ પ્રકૃતિ મુખ્ય હોય છે. એટલે એ તો અવલોકન કરે કે પોતાને ખ્યાલ આપે અથવા પોતાના દોષનો ખ્યાલ તો પોતાને જ વિશેષ આવે છે, અને એ ઉપરથી એને પોતાના પ્રયોજનને સાધવાનું. પછી એમાં મુખ્ય પ્રકૃતિમાં સફળતા મળતા બીજા બીજા પ્રકારના પણ જે થતા હોય એનો પણ પોતે વર્તમાન પ્રયોજન સમજીને એના એ વિષય ઉપર પણ પોતે વધારે લક્ષ આપે, એ સંબંધે પણ એનો રસ તૂટે.
બીજો
કેમ આપણે 973 આવશે કે મિથ્યા આગ્રહ આદિ વજનદાર વાત કહી રહ્યા છે,
હા,
અને એ પોતે પોતાનો તપાસ કરે ત્યારે એને સમજાય છે કે આ જગ્યાએ મારું મિથ્યાત્વ તીવ્ર થઈને પડે છે, એ પણ એને દર્શન બહુ બંધ થવાનું કારણ. દર્શન મંદ થતા ચારિત્ર મોહનો રસ મંદ આપોઆપ થાય છે. આ એક વિશેષતા છે, બંનેને સંબંધ છે. કારણ કે મોહની પ્રકૃતિ તો એક જ છે, પછી એના બે ભેદ છે. મોહ પ્રકૃતિ એક જ છે મોહની સામાન્યપણે, અને આમ બીજા બાય સાધન કરતા જે કષાયની મંદતા કરે છે એમાં પ્રાય કષાય મંદ થાય છે, પણ કષાય રસ મંદ નથી થતો. અને કષાય મંદ થતા અનાદિની પર્યાય બુદ્ધિ હોવાને લીધે દર્શન મોટી ખબર કેમ કે કષાય મંદ થતા વજન પણ જશે અને દર્શન મોતી થશે કરતા બુદ્ધિ ને લીધે. એટલે ધાર્મિક ક્ષેત્રમાં ધાર્મિક પ્રવૃત્તિ કરનારાઓમાં કોક જ જીવ પામે છે એનું અભ્યંતર કારણ આ છે, અંતરંગ કારણ આ છે કે બહુભાગ જીવો કષાયબંધ કરે છે. જ્ઞાનના ઉઘાડવાળા શાસ્ત્ર જ્ઞાનમાં વિશેષ વિશેષજ્ઞ થાય છે, અને તે પ્રકારની અવસ્થા વિશેષ થવાને લીધે એ પર્યાય બુદ્ધિથી અવસ્થાનું જે કર્તૃત્વ અને એકત્વ છે એ દર્શન મોહને લઈને તીવ્ર થતું હોય તો પણ પોતાને સમજાતું નથી, કોઈને ખબર નથી પડતી. અને તેથી ઘણા દીર્ઘકાળ પર્યંત એ સાધનો કરવા છતાં દર્શન મોહ તીવ્ર થતો હોવાને લીધે સમીપ દર્શન પામવાને બદલે નહીં પામવાની પરિસ્થિતિમાં વિશેષપણે મુકાઈ જાય છે, અજાણપણે અજ્ઞાન ભાવે. આ એક પરિસ્થિતિ ઊભી થાય છે. એ વિશેષ કરીને ધાર્મિક પ્રવૃત્તિ કરનારનું સુધી વિચારણીય છે. નાયક નું લક્ષ તો નાયક ના ઓળખાણ વગર આવતું, અને નાયક નું લક્ષ આવે તો કર્તૃત્વ દ્રઢ ન થાય, અથવા કર્તૃત્વ મોડું પડતું જાય, એકત્વ મોડું પડતું જાય, એટલે મિથ્યાત્વ મંદ થતું જાય, મિથ્યાત્વનો રસ ઘટતો જાય, શક્તિ નબળી પડતી જાય. પણ એ પહેલા ની ભૂમિકામાં મોક્ષની કર્તૃત્વ ના આવે એનો શું ઉપાય, આપણે એક મહત્વનો પ્રયોજનકૃત પ્રશ્ન છે મોક્ષની ભૂમિકા. એના માટે એટલે કર્તૃત્વ થાય તો પણ અટકે, અને સહેજે કર્તૃત્વ થઈ જાય કેમ કે પર્યાય બુદ્ધિ છે, પણ કર્તૃત્વનો ખ્યાલ ના આવે તો પણ સંતુષ્ટ થાય તો પણ અટકે. કોઈ એમ કહે કે સંતુષ્ટ પણ તો એવો સીધો નથી આવતો, પણ સંતોષ ના પરિણામો બે પ્રકારે થાય છે. એક તો સીધો સંતોષ થાય, એ તો ચોખ્ખું સંતુષ્ટપણું છે, અને એક બીજું સંતુષ્ટપણું જરાક વિચિત્ર પ્રકારનું છુપાયેલું છે, એ નથી સમજાતું. અને તે પ્રકાર એવો છે કે જીવ ગણતરી મૂકે છે કે આજે મેં આટલા કલાક સ્વાધ્યાય કર્યો, અથવા આટલા કલાક તત્વનો વિચાર કર્યો, અથવા આટલા સમય ભક્તિમાં સમય ગાળ્યો રોજનો, અને પછી મહિનાઓનો વર્ષનો બધા ગણાતો હોય, આટલા વર્ષનું આ કરું છું. એ જે ગણતરીનો પ્રકાર પરિણામમાં ઉત્પન્ન થાય છે, એ પણ એક સંતુષ્ટ થવાનો અને અટકવાનો જ પ્રકાર છે. બીજું હજી આથી સૂક્ષ્મ વિચારીએ તો કે સ્થૂળ પરિણામો એવા ન લાગતા હોય કે જે સીધો આત્મરક્ષણ કરનારા દેખાતા હોય, પણ અભિપ્રાયનો જે વિષય છે એ જ્યાં સુધી અભિપ્રાય બદલાતો નથી ત્યાં સુધી ઉપર ઉપરના પરિણામો ઠીક લાગે એવા હોય અને અભિપ્રાય ન બદલાયેલો હોય તો પણ જે ફેરફાર મૂળમાંથી થવો જોઈએ, વાસ્તવિક રીતે થવો જોઈએ, યથાર્થ રીતે થવો જોઈએ, તે નથી થતો. હવે બેનનો મૂળ પ્રશ્ન આપણે આવીએ કે મોક્ષ એ કર્તૃત્વ ન થાય અને મિથ્યાકૃત્વ ન થાય, અને છતાં જે પ્રવૃત્તિ કરે તો પરિણામ કરે છે, તો પહેલા જેવા સંસારના પરિણામ હોય એવા તો મોક્ષને એમાં તો ફરક પડે છે, પ્રવૃત્તિને બાહ્ય પ્રવૃત્તિને કારણે પણ અને પોતાની ઈચ્છાના કારણે, પોતાની ભાવના પણ કંઈક ધર્મ કરવાની છે તો એને શું કરવું, અથવા એ કઈ રીતે સહજપણે કર્તૃત્વ ન આવે. અને કર્તૃત્વ કૃત્રિમપણે રોકાતું નથી, કૃત્રિમપણે રોકવા જાય એ પણ એક કર્તૃત્વ છે. કર્તૃત્વ તો સરળપણે જ રોકાવું ઘટે છે, એમાં કૃત્રિમતા એક નવો કર્તૃત્વનો પ્રકાર ઉભો થાય છે, એટલે એ પણ એમાં કામ નથી આવતો. તો સહજ સ્થિતિ કેવી રીતે આવે અને એ પણ મોક્ષની પ્રારંભિક ભૂમિકામાં કેવી રીતે આવે, સ્વરૂપ લક્ષ થયા પહેલા કે જો પૂર્ણતાના લક્ષ્ય શરૂઆતથી હોય, કેમ કે પૂર્ણતાના લક્ષ્ય એટલી ઉતાવળ થાય છે પૂર્ણતા માટેની કે ઓટોમેટિક બધા પરિણામ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાના, ગુણ જિજ્ઞાસાના, પ્રયોજનની તીક્ષ્ણ દ્રષ્ટિના, અંતર અવલોકનના અને અંતરખોજના, આ બધા આનુષંગિક પરિણામો અનેક પ્રકારના છે. આ તો પાછળ વાતો મુખ્ય મુખ્ય આપણે લીધી, પણ એમાં પેટા ભેદો તો આપણે નિર્ધાર દર્શનના પહેલા પ્રકરણમાં ઘણા લીધા છે. ચાસિક જાતના પરિણામોનું વર્ણન ત્યાં કર્યું છે. એ બધા પરિણામ સહજ થવા લાગે છે અને પૂર્ણતાનું લક્ષ્ય હોવાથી એ પરિણામમાં તો સંતુષ્ટ ન થાય, પણ લક્ષ્ય થાય તો પણ સંતુષ્ટ ન થાય, મેરીના થાય તો પણ સંતુષ્ટ ન થાય, અને સ્વાનુભવમાં તો સંતુષ્ટ થવાનો પ્રશ્ન નથી. કેમ કે આત્મા જ એટલો મહાપદાર્થ છે, સ્વરૂપ છે, કે એની પાસે સમ્યક દર્શનની ભૂમિકા તો અનંતમાં માંગે છે. એ તો એક જ્ઞાનની પાસે એક કેવળ જ્ઞાનની પર્યાય અનંતમાં ભાગે છે, તો કેવડો મોટો પદાર્થ એને લક્ષ્યમાં આવ્યો. એક ગુણની અપેક્ષા એ લઈએ તો તથા ગુણસ્થાને તો કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે ઉગાડ છે. બાર અંગનો હોય તો બાર અંગનું જ્ઞાન કેવળ જ્ઞાન પાસે એટલે સ્વરૂપાનુભવ થનારને તો પર્યાયમાં અહંબુદ્ધિનો પ્રશ્ન ઉત્પન્ન થતો જ નથી, કેમ કે એવા સ્વરૂપમાં અહં પણ આવ્યું છે માટે, અને એને સમ્યક દ્રષ્ટિનું બીજું નામ દ્રઢ દ્રષ્ટિ કહેવામાં આવે છે. ત્યાં શું કહ્યું સૂત્ર શું છે? દ્રવ્ય દ્રષ્ટિ તે અસમ્યક દ્રષ્ટિ. સૂત્ર જુઓ કે કેવું લીધું છે સૂત્ર. દ્રવ્ય દ્રષ્ટિ તે આપણા સ્વાધ્યાય મંદિરમાં દોઢ ફૂટ નો શબ્દ અક્ષર છે, એક અક્ષર આ સૂત્ર દ્રષ્ટિ તે બે સૂત્ર મહાન સૂત્ર ગુરુદેવાય પાસે આ બંને સૂત્રો. એટલે પર્યાય દ્રષ્ટિ પછી રહેતી નથી, અને પહેલેથી પર્યાય પરનો અહમપણું છૂટવાની એક કુદરતી નૈસર્ગિક પ્રક્રિયામાં જીવ આવી જાય છે. પહેલા સૂત્રના હિસાબે પહેલા બીજો સૂત્ર તો કેવળ જ્ઞાનનો પાયો છે, મોક્ષનો પાયો છે સમય પ્રશ્ન. એટલે તે પણ આ કારણથી બને છે કે વર્તમાનમાં ચાલતા પરિણામ ઉપર ક્યાંય અહમપણું સંતોષ કર્તૃત્વ ઓટોમેટિક થતા હોવાના લીધે ના આવે. જેમ કે કોઈ આપણું અપમાન કરે ને આપણને દુઃખ લાગે તો એમાં કર્તૃત્વ થાય છે. વિકલ્પ કરવો પડે છે કે પહેલા હું દુઃખ લગાડું પછી કરું. સહજ જ અસર થઈ જાય છે. એ સહજ અસર થાય છે એવી જે સહજતાની વિભાવ પરિણામમાં પરિસ્થિતિ છે, અનિષ્ટ પરિણામોની એવી સહજ સ્થિતિ છે. તો જે આત્મહિતના પરિણામો હોય એની સહજ સ્થિતિ કેમ ન લાવી શકાય કે કેમ ન આવી શકે? યથાર્થપણે તો સહજ જ આવે. પણ જીવ અનેક રીતે ભૂલે છે. કર્તૃત્વનું જોર અનાદિનું હોવાને લીધે મારે શ્રદ્ધા કરવી છે, મારે જ્ઞાન કરવું છે, મારે વિવેક કરવો છે, પુરુષાર્થ કરવો છે, મારે આ કરવું છે, તે કરવું છે, કરવું છે, કરવું છે, કરવું છે, એમાંથી એટલું જોર પર્યાય ઉપર જાય છે કે દ્રવ્ય દ્રષ્ટિ થવામાં એ વિમુખ થતો જાય છે. એનો ખ્યાલ પોતાને નથી. અને બીજા સંસારિક પાપના પરિણામ કરતાં આ પરિણામ અલબત્ત સારા દેખાય છે. દર્શન મોહનું શું એ વિષય પર ભાગ્યે જ કોઈ જીવનું લક્ષ જાય છે. એ પણ એક સહજ પરિસ્થિતિ આ કારણથી થાય છે. જો પૂર્ણતાનું લક્ષ્ય થાય તો ન થાય તો એ સ્થિતિ ના આવે. સતત કરું 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 ચાલુ રહી જાય. જી લગભગ સત્પુરુષ નિમિત્ત પડે છે આવી વાતોમાં. આવી વાતો અસત્પુરુષ નિમિત્ત પડે છે, એમાં કઈ સવાલ નથી. પણ જેને અંતરથી આત્મ કલ્યાણ કરવું છે એને યોગાનું યોગે સત્પુરુષ નિમિત્ત મળી જાય છે. એ વાગે તો આ કાળમાં ક્યાં મળે? એટલે એ કુદરતી વ્યવસ્થા છે. કુદરતની આપણે ખોજ કરવાની છે, આપણે અભિલાષા રાખવી જોઈએ સત્પુરુષને. એનું કારણ છે કે પોતે અજાણ્યો છે. આ વિષયના અનુભવી પુરુષને તો જરૂર છે અવશ્ય. એ તો સહેજે એ પ્રકારના પરિણામ પણ રહ્યા કરે, અને એ પરિણામના કારણે એ સત્પુરુષનો યોગ થવો એ કુદરતની વ્યવસ્થા છે. ઓળખતું નતું કે આના ઘરે આત્મધર્મ મોકલી નામ એનું છે. આત્મધર્મ આત્મધર્મ વેર્યું એટલું જ નહીં એમણે વાંચ્યું, પણ મિત્ર જાય માણસ વાંચે નહીં. પ્રચારક છે, ફ્રી ઓફ ચાર્જ. તેથી ચાર આના હતા આત્મધર્મ ના, એક અંક ના બાર મહિના ના 3 રૂપિયા નો લવાજો હતો, બરાબર. એની ચાર આના ની કોપી ફ્રી મોકલી આપણે ત્યાંથી. એમનું ધ્યાન પણ જો પ્રયોજન ની દ્રષ્ટિ થઈ ગઈ છે પાત્રતા ને લઈને. સત આવશ્યક નહીં, એક હી આવશ્યક છે. મારે વિકલ્પ નો બોજો મારાથી સહન થતો નથી. 6-6 કલાક પૂજા કરીને થાકેલા, અનેક શાસ્ત્રો વાંચીને થાકેલા, યોગ ના પ્રયોગ ને પ્રાણાયામ આદિ કરીને થાકેલા, બાર ની ધમાલ બધી કરી ચૂકેલા. તમે જે ધમાલ કહેવાય, અંદર નો આત્મા તત્વ ખાતો શાંતિ નતી મળે. આત્મા ની ક્યાં એવી ખબર હતી એમને, પણ શાંતિ આત્મ શાંતિ માટે તરફડા હોય, પાણી વગર માછલી તરફડે એમ તરફડતા. કુદરતે શું વ્યવસ્થા કરી, એમને ગંધ આવી ગઈ કે ક્યાંક અહીંયા લાગે છે. જે જગ્યાએથી આથી મોકલવામાં આવી છે ત્યાં કાંઈક હોવાનો સંભવ છે, શાંતિની પ્રાપ્તિનો, આત્મશાંતિનો કાંઈક વિષય લાગે છે આ જગ્યાએ. આર્થિક સ્થિતિ નબળી હતી એમની, કેમ કે દુકાનમાં તો ધ્યાન રહેતું નહોતું, ધંધા વેપાર તો કંઈક કુદરતી અવ્યવસ્થિત થઈ ગયેલા ને કમાણી વગેરે ઘટી ગયેલી. એવી પ્રતિકૂળ આર્થિક સ્થિતિમાં 600 માઇલ ની મુસાફરી કરીને સ્વામગઢ આવ્યા. ક્યાં અજમેર ને ક્યાં સ્વામગઢ, ગુજરાતી ભાષા જાણે નહીં, ગુજરાતી પ્રદેશમાં કોઈ દી આવેલા નહીં, ત્યાં કોઈને ઓળખે નહીં. પણ એમ લાગ્યું કે મારે જોઈએ છે શાંતિ, કદાચ મળી જાય. વર્ષોથી ડેરા તંબુ નાખીને બેઠેલા એ કામ ન કરી શક્યા, અને આપતા જ પહેલે ભડાકે કામ કર્યું. એક રાતમાં આવ્યા છે, જેમાં શક્તિ તો અનંત ફરી છે. અંદરમાં શક્તિનો તો મોટો જબરદસ્ત એટમ બોમ્બ થી વધારે મોટો શક્તિશાળી પદાર્થ છે. એક આવશ્યક છે, એટલે આત્માના આશ્રય પરિણામનું અંતર્મુખ થઈને આ એક જ આવશ્યક છે. બાકી બધું પરિણામ સતે આવશ્યક નું બહિર્મુખ છે. જે સદાવશ્યક શાસ્ત્ર માં કયા છે એક શ્રાવકાચાર નો આચાર છે, પણ એ બાહ્ય પરિણામમાં શુભાશ પરિણામ છે. એમાં 6 પ્રકારના વિકલ્પ થાય છે, હા, અને આ વિકલ્પ નો અભાવ રૂપ પરિણામ છે. એક આવશ્યક છે એની પાછળ હતા, એની શોધમાં એ હતા. વિકલ્પ નો અભાવ કરવાની શોધમાં એ હતા. તો કેવી રીતે કરવો એ વિધિ ત્યાં નહોતી એમને સમજાણી, કેમ કે એ પ્રત્યક્ષ વગર નો સમજાય. શું પણ લાગ્યું એવું કે આજે એક આવશ્યક છે એમ કહે છે તો વિધિ કદાચ જાણતા હોવા જોઈએ. શું અને આપણે ગરજ હોય તો રૂબરૂ જવું જોઈએ, તો સીધી વાત છે. ગરજ મટાડવું હોય, દુઃખ મટાડવું હોય તો રૂબરૂ જવું જ પડે. બીજા રસ્તા બહુ કપડી પરિસ્થિતિમાં આવી ગયા એવું છે. અને જે કઈ થાય એનો હિસાબ ન લાગે, કેમ કે લક્ષ પૂર્ણતા ન છે એનો, એટલે આ તો હજી કઈ નથી, હજી બાકી છે, હજી ઘણું બાકી છે. આવે છે હજી મારે ઘણું બાકી છે, હજી મારે ઘણું બાકી છે, હજી ઘણું બાકી છે, એમ જ રહ્યા કરે. એટલે વજન જે થાય એના ઉપર કઈ વજન ના આવે. પૂર્ણતાના લક્ષ વગર બાકી છે ક્યાંથી સમજાય? એટલે નજર જાય નીચે, પેલા નો કપર તો નરા કરું છું, લાઈન ખૂટી થઈ ગઈ, પાછી દ્રષ્ટિ નીચે ગઈ, દ્રષ્ટિ ઉપર ઉપર જવું છે. ઘણી વાતો ઉત્પન્ન થાય છે, 50 એક વાતો ત્યાં લખી છે જેથી ઉપયોગમાં આવી. એટલે એ પૂર્ણતાનું લક્ષ થાય તો એવી સેંકડો વાત તે ઊભી થઈ જાય છે, જે મોક્ષને ના બધા જ આનુષંગિક પરિણામ છે. સમ્યક થવાનું છે ને, જીવને સમ્યક થવાનું, એટલે એના ચારે પડખા ચોખ્ખા થાય છે. ત્યાં ખૂણે ખાતરે પણ અભિપ્રાયનો દોષ મલિનતાનો નહીં રહે, પૂર્ણ શુદ્ધિનો વાતો ધ્યેય છે. પછી મલિનતા ખૂણે ખાતરે ન રહે, એવી રીતે તૈયારી થાય છે. સમ્યકની જે તૈયારી થાય છે એ જે સૂત્ર ગુરુદેવે કાઢ્યું છે, ઘણા અનુભવમાં શરૂઆત કરનાર ને આવે છે, પણ એ એક અનુભવ સિદ્ધ પરિસ્થિતિ છે. જે સૂત્રબદ્ધ કર્યા પોતાના અનુભવ સિદ્ધ વિષયને સૂત્રબદ્ધ કર્યા, સિદ્ધાંતબદ્ધ કર્યા.
પોતાનું સિનેમા વિધિના પેપર ને પેલા બીજે પાસે પહેલા જ લીધી છે.
તો પહેલી વાર તો પહેલી જ લેવાય ને, પહેલી વાર પછી લેવાનો અર્થ શું? તો પેલા બીજું કોક શરૂ કરે પછી આ આવે છે તો ઊંધું પડી જાય ને. ક્રમ છે તો સાચો બની રહ્યો, ક્રમ કરતા આપણે ચલાવીએ છીએ ચર્ચા, કે ક્રમભંગ નહીં થવો જોઈએ, ક્રમભંગ નહીં થવો જોઈએ. મિત્ર એ ક્રમ વિપર્યાસ છે, ને બીજા વિપર્યાસ છે એમાં આ એક વિપર્યાસ છે. દેહમાં આત્મબુદ્ધિ થવી એવી જેમ વિપર્યાસ છે, એમ અક્રમ ને ચાલવું એ પણ એક વિપર્યાસ છે. માર્ગ વિપર્યાસ છે, ઉપાય વિપર્યાસ છે. પણ તમારે અહીંથી ગામમાં જવાનું છે, પગથિયા ઉતરવું પડશે ને, આ નજર રાખીને અધ્રેટા પડો. અહીંથી તમે પગથિયા ઉતરતા હો, આ ડુંગર ઉતરતા હો, આ જાઓ ગામમાં. જો તમારો વર્તમાન પ્રયોજન ઉપર કરાવે તો ત્યાં પણ જ્યાં પગ મૂકો છે ત્યાં જ્યાં મને લોકોને જાણે બરોબર થાય છે. પ્રયોજન તો ઘણી વાત છે, પૂર્ણતા એ પ્રયોજન નો વિષય છે, પણ વર્તમાન પ્રયોજન તો બધું પગે છે. એટલે પછી તો તમારા હાથમાં ખબર છે આવી ગઈ, ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે પ્રયોજન ની દ્રષ્ટિ નું દ્રષ્ટાંત આપ્યું છે કે અંધારણ ઘોર છે અજ્ઞાન નું. પછી મોક્ષ ને જ્ઞાન પ્રગટ નથી થયું, પણ એના હાથમાં એક ટોર્ચ આવી ગઈ. ટોર્ચ માં તો શું છે, જ્યાં પગલું ઘરું હોય ત્યાં ટોર્ચ નીકળી પડે, જ્યાં પગલું ઘરું હોય ત્યાં ટોર્ચ નીકળી પડે. આગળ
પોતાનો રાખવાની છે એમ આપણું પગઠ. અને આપણે જે લક્ષ છે ને એ જ્ઞાનનો પર્યાય છે, શુભ ને અશુભ જે ચારિત્રનો પર્યાય છે એ ઉદયમાં જોડાઈ કરે છે. પણ જ્ઞાનમાં તો કા દર્શનનો અમે અનુસરે, એની ઇફેક્ટ કા દર્શનનો અને જ્ઞાન ઉપર આવે, અને ક્યાં જ્ઞાના ભણે ની અસર આવે. પૂર્ણતા એટલે તો સિદ્ધપદ છે અને નિરાવરણ દર્શન છે. વિશે છે એ પૂર્ણ સિદ્ધપદ છે એ નિરાવરણ દર્શન છે. તો નિરાવરણ દશાને લક્ષે જે જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થયો અને કર્મ સંબંધ પીવાનું શું તમે કર્મ સંબંધ પણ એને જે લાગવું પડે છે તે આસન ભંગે જીવ હોવાથી શું એ જીવ આસન ભંગે હોવાથી એને ભવ્યતા લાગુ પડે છે. એટલે એ ભવ્યત્વ માંથી એને યથાર્થ ભૂલવવો હોય કે ખતકવો હોય યથાર્થ રીતે તો આમ છે. સમ્યક દર્શન પહેલા અનુદય પરિણામ થાય, સમ્યક દર્શન પહેલા વહેલા અનુદય પરિણામ છે. એક સ્વરૂપ લક્ષ છે એને ઉદયનો સ્વરૂપ નથી લાગતું, કેમ કે અંતર્મુખ અંશે અંતર્મુખતા ક્યાંથી સ્વરૂપ થયું ગંભીરતા ઘણી છે. નામ આપવામાં ગંભીરતા ઘણી છે, બહુ પોતાને જ્ઞાન છે, ઘણું જ્ઞાન છે. બીજ જ્ઞાન કઈ સુધારો
સ્વલક્ષી વારંવાર બીજેના પ્રકાર સ્વલક્ષી
યથાર્થ ભાવના તો ત્યારે જ આવી. એટલે આત્મકલ્યાણ, આત્મા એટલે સ્વ, કોઈ નહીં બીજો નહીં, કોઈ આત્મા એટલે સ્વ. પ્રવચન સારની ટીકા કરતા જયસેન આચાર્ય અર્થ કર્યો છે આત્મા શબ્દનો, કે આત્મા એથી કો અર્થ પ્રશ્ન ઉઠાવ્યો જયસેન આચાર્ય મહારાજે, આત્મા એથી કો અર્થ ઉત્તર આપે છે કે અહમ ઇતિ શું આત્મા એટલે પણ જ્યાં પોતાને મુખ્ય કર્યો લક્ષમાં તે સ્વલક્ષ થયો, આત્મકલ્યાણમાં આત્મહિતમાં પૂર્ણતાના લક્ષમાં પોતાને મુખ્ય કર્યો. મારે આત્મકલ્યાણ પૂરેપૂરું કરવું છે, જન્મ મરણથી જન્મ છે, ત્યાંથી શરૂઆત થઈ. એટલે તો પ્રયોજનની દ્રષ્ટિએ આટલું શિક્ષણ થાય ને. પર્યાય પર્યાય, ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે જે લખ્યા છે એ પ્રયોજન દ્રષ્ટિવાળાની વાત છે. એ તો રે જ નહીં ત્યાં, હૃદયમાં ઘૂસી જ જાય, તન્મય થઈ જાય, તો ના કાર જાગૃતિ ક્યાંથી આવે? આ કારણે આવે છે. એટલે એને પ્રારંભનું સ્વલક્ષ્ય નામ આપીએ છીએ. પછી સ્વરૂપ ઓળખાણ માં જે બીજું સંકેત થયું, ત્યાં તો યથાર્થ સ્વરૂપ લક્ષ હોવાથી સ્વલક્ષ પરિણામ થઈ ગયા ત્યાંથી. અને આગમ નિરીક્ષણથી તો મોક્ષ માર્ગ શરૂ થાય ત્યાંથી સ્વલક્ષ ગણાય છે. એ પહેલા સ્વલક્ષ નથી, એમ ચારિત્ર છઠ્ઠા સાતમાંથી ગણાય છે, ચોથેથી નથી ગણાતું હોવા છતાં એમ સ્વલક્ષ્મે જ્ઞાનથી ગણાય છે. જ્ઞાન મિથ્યા જાતિ ગણાય ત્યાંથી સ્વલક્ષ્મ. મોક્ષ વિચારવું હોય તો અહીંથી શરૂઆત કરવી જોઈએ. એ વિષય ઉપર વિસ્તારથી આપણે ત્રીજું પ્રકરણ લગભગ 28
દ્રષ્ટિ ને આડે જે કઈ આવે છે આ દસમો આવે છે, તો શું એવો કઈ દસમો નો સતત એવા પરિણામ માં થવાની શક્યતા છે?
એ જે પૂર્ણતાનું લક્ષ્મણ જાણવા, એમાં પહેલો જ દર્શન નો ઉપર ઘા પડ્યો. દર્શન નો અનુભાર, દર્શન નો અનુરસ, દર્શન ની તાકાત નબળી પાડી દીધી પહેલે જ. ધરાકે સારી રીતે નબળો પડ્યો. અનંત કર્મોમાં જે રાજા છે એને ફટકો માર્યો સરખાય, એવો ફટકો માર્યો કે નબળો પડી જાય એવો. બહુ મોટી વાત કરી છે. આમાં શું કરે છે, માણસ સૈન્ય રડવા જાય છે, રાજાને પડતો મૂકીને સૈન્ય રડવા જાય છે. પણ હવે સૈન્યમાં થોડાક બે ચાર ઘણા મરાના પણ હવે આખો રાજા ઉભો છે એનું હું કરીશ. રાજાને મારી આવે તો શક્તિ એની મોટી, કે સૈન્યને મારી એની શક્તિ મોટી છે.
આ કોઈ શાકભાજી નો વેપાર થોડો છે? આ તો 25,000 50,000 કરોડ નો પ્લાન નાખે જેમ કોઈ, અને કોઈ શાકભાજી નો વેપાર કરે, એ વચ્ચે જેટલો તફાવત છે એટલો તફાવત છે. દ્રષ્ટાંત આપી કે 50,000 કરોડ નો રાખવો નહીં, 50,000 કરોડ નો કોઈ પ્લાન નાખે તો એને ક્યાંય ટાઈમ હોય? એને વાત કરવાનો ટાઈમ હોય, આગળ થકા થયા કરવાનો ટાઈમ હોય, અને કેટલી કોન્ફરન્સ કેટલી મીટિંગો કરવી પડતી હોય આ ડિપાર્ટમેન્ટ હારે, ઘડીક પણ ટેકનિશિયનો હારે, ઘડીક મેનેજરો હારે, ઘડીક અર્થશાસ્ત્રીઓ સાથે, ઇકોનોમિસ્ટ રોકવા પડે એને બધા, વર્લ્ડના ઇકોનોમિસ્ટને રોકે, બાકી વાળાને રોકે, બીજાને રોકે, ત્રીજાને રોકે, સ્ટેટિસ્ટિક્સ કાઢી નાખો, ક્યારે પ્રોડક્શન આપો, એટલું પર એના પરફોર્મન્સ મેનેજર હોય છે, કેટલી જાતના તો મેનેજર હોય છે, ક્વોલિટી પરફોર્મન્સ બીજા ત્રીજા બધું કંઈક 56 લાખો છે એની અંદર. તો બધ ધામમાં એવો ગુજવાય, એવો ગુજવાય કે કુટુંબમાં લગ્ન આવે તો કે મોટા ભાઈ તમે જી આવજો, પિતાજી તમે જી આવજો, ઉદ્ભરણ થયો તો કે નાના ભાઈ કે તમે જી આવજો, મારા ટાઈમ નથી ક્યાંય એમ કે છે, બધે બીજાને કોક લઈ જાય જાય નહીં કેમ કે હરવા વાપ્યા. જગત નું સર્વોત્કૃષ્ટ કાર્ય છે, મોટામાં મોટો સિદ્ધ નો પ્લાન છે, એનો પાયો આ છે. મોટા કામ ની ગંભીરતા પણ વિશેષ હોય છે, દ્રષ્ટાંતમાં જે તે કામની એની ગંભીરતા હોય છે સર્વોત્કૃષ્ટ ગંભીરતા છે. એટલું મૂલ્યાંકન કર્યા વિના જેમ તેમ ચાલે અગંભીરપણે તો તે માર્ગનો અનાદર છે, તે માર્ગનો અનાદર છે. અને કોઈ પણ રીતે કોઈ માર્ગનો કે માર્ગવાનનો કે કોઈનો પણ અનાદર થાય એટલે દર્શન નો વધે. દેવ ગુરુ શાસ્ત્ર નો અભિનય અનાદર થાય, સત્પુરુષ નો અભિનય અનાદર થાય એટલે માર્ગ નો અનાદર છે, કેમ કે એ તો માર્ગમાં છે ને, સત્પુરુષ ગુરુ પણ માર્ગમાં છે. એટલો ગંભીર વિષય છે, એટલી ગંભીર આથી એનો ઉપાડ આવે પછી એની અસફળતાની શંકા રહેતી નથી, એને અસફળતાની શંકા નથી. બીજી રીતે હાલે એને શંકા પડી આવું જરૂરી નથી, આમાં શંકા નો સવાલ
નથી. પર્યાય મુખ્યતા અભ્યાસ કરનારથી પર્યાયનો અભિપ્રાય થઈ જાય છે કે પહેલા તો વિકલ્પ હોય ને, પહેલા તો સુભા હોય ને વગેરે વગેરે, પરંતુ ત્યાં પ્રથમથી નીકળી સ્વભાવની મહેતા આવીને અધિકારી રહેવી જોઈએ, તેને બદલે પર્યાય ઉપર ઉપયોગ પ્રકારે વચન રહ્યા કરે છે, તેથી પર્યાય બુદ્ધિ મળતી નથી પરંતુ વૃદ્ધિગત થાય છે. કંસમાં છે કે પર્યાયના ક્રમનું ધ્યાન કરવું તે જુદો પ્રકાર છે અને મારા પહેલા અમુક પર્યાય કરવી જોઈએ તે પર્યાય બુદ્ધિનો અભિપ્રાય છે.
પર્યાયનું ક્રમ ને જાણી લેવો એ ક્રમ વિપર્યાસ ટાળવા માટે છે. અને જાણવું એક વાત છે અને કરું કરું થવું એ બીજી વાત છે. યથાર્થ પરિસ્થિતિમાં તો યથાર્થ એની ચેનલમાં એ દાખલ થાય પૂર્ણતાના લક્ષ્ય તો મુખ્યતા નહીં આવે. એ તો પ્રશ્ન એ ચાલ્યો પેલો મનુષ્યો ની કેવી રીતે મુખ્યતા ના આવે કે કરતા બુદ્ધિ ન થાય, પેલો પ્રશ્ન એ છે. પૂર્ણતાનું લક્ષ હોય તો ત્યાંથી બચી જવાય, અને નહીતર બચવાનો કોઈ આરો નથી, એ સિવાય બચવાનો કોઈ આરો નથી. મોટા અક્ષર ત્યાં નથી ગુરુદેવ લખાવ્યું, મોટે છે મત લખાયું છે. બહુ મોટી વાત છે, બધું ધ્યાન નથી, આપણે ત્યાંની ચર્ચા નથી આવતી અત્યારે, એવી મોટી વાત નથી.
આપણે
જરા દ્રષ્ટાંત સમજી લઈએ, પ્રેક્ટિકલ દ્રષ્ટાંત, કે વિચાર સામે કોઈ વસ્તુ હોય એનો કરવાની જરૂર નથી પડતી. આ ભાઈ સામે બેઠા છે તો મારે એનો વિચાર કરવાની જરૂર નથી, કેમ કે મને સામે દેખાય છે, પછી એને શું વિચાર કરવાનો. પણ એમના ઘરે હોય કે બહારગામ હોય તો એનો મને વિચાર આવે, અવલોકન ચાલતા પરિણામ નું કરવાનું છે. એટલે અવલોકન નો વિષય વર્તમાન છે અને વિચાર નો વિષય ભૂત ભવિષ્ય છે. એટલે એને વિચાર નથી કહેતા, પણ પ્રયોગ કહીએ છીએ આપણે અવલોકન ને. બીજું નામ શું છે? પ્રયોગ કહીએ છીએ. સામાન્ય રીતે ધર્મના ક્ષેત્રમાં ધ્યાન કરવાને જ પ્રયોગ લોકો ગણે છે. ધ્યાન તો હું તમે કેટલો ટાઈમ બેસી શકો ધ્યાનમાં? તમે સવાર બપોર શાંત રાત ત્રણ ચાર વખત જોયા તો કેટલો ટાઈમ બેસી શકો? પછી શું? આ તો તમે નિરંતર પ્રયોગ કરી શકો, તમારા બધા ઉદયના ગુણકાળમાં પ્રયોગમાં પ્રયોગ કરી શકો. સવાલ નથી, ધ્યાન તરંગ રૂપ થઈ પડે છે. બહુ સરસ વાત કરે છે. આ એક તરફ સમજવા જેવો વિષય છે કે સત્સંગથી કલ્યાણ થશે. એ સત્સંગ છોડીને ધ્યાનથી કે બીજા કોઈ પ્રયોગથી પ્રાણાયામથી એમ બધે તમે વાતો લખી છે, એ રસ્તે ચડતો નહીં તમારે. હવે સત્સંગ તારા માટે સાધન છે, બાહ્ય સાધનમાં, અંતરંગ સાધનમાં તારે ઉપાદાનથી જે લાઈન આપે છે એ લાઈન પકડવાની છે. બસો ચોપનમાં આપે, પહેલાં મોક્ષાપથી પણ આપેલું, એ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆતથી આપે. પછી અવલોકન લીધા પોતાના દોષોને જોવા, નિષ્પક્ષ બને. પછી સુખ બુદ્ધિનો વિષય લીધો, આ દુઃખની અલ્પ પણ સુખે છે. સત્પુરુષનો વિષય લીધો, સત્પુરુષનું ઓળખીને પરમેશ્વર બુદ્ધિ અને પદાર્થ નિર્ણય બીજું સમજ, બધાનો સરવાળો ક્યાં લેવા બીજું સમજ, પદાર્થ નિર્ણય ક્રમ છે. એ આખો પત્ર ક્રમ વિપર્યાસ મટવા માટે બહુ સારો છે અને ક્રમથી આગળ વધવા માટે બહુ સારો. મહાત્માઓ બધી વાત તો કરી ગયા છે, ધ્યાન પર આવે કેટલી બધી વાત છે. ક્યારેક એમના અનુભવ સિદ્ધ થયેલા ક્રમને છોડીને બીજી રીતે ચાલવાનો પ્રયાસ કરવો, મનમાની રીતે ચાલવાનો પ્રયાસ કરવો, એ સ્વચ્છંદ સિવાય બીજું કઈ નથી. અમે આ રસ્તે ચાલ્યા તો બીજો છે ચીલો કરવા ચાત્ર છે, હું છેલ્લે છેલ્લે આવ્યો અને તો એમને માયના ગણાય નહીં કરે, એમને માયના એ વાત રહી ગઈ બીજી અને આપણે કહ્યું બીજું માનવાને વાત ક્યાં રહી. જે ચીજને જાણતા નથી, જે ચીજ જ્ઞાનમાં આવતી નથી, એ ચીજમાં એકાગ્ર થવાય કેવી રીતે? જ્ઞાનમાં જ નથી આવતી ત્યાં જ્ઞાન, જેનું જ્ઞાન હોય એનું ધ્યાન થાય છે, જેનું જ્ઞાન ન હોય એનું ધ્યાન થાય કેવી રીતે? એટલે કૃપાળુ દેવું કે જ્ઞાન તરંગ રૂપ થઈ પડશે. જ્ઞાનના તરંગો વિકલ્પ ઉઠવાના છે, નિર્વિકલ્પ વસ્તુ તો જ્ઞાનમાં આવી નથી કે નિર્વિકલ્પ વસ્તુમાં એકાગ્ર થઈને વિકલ્પ થાય. વિકલ્પ વાળે તો સ્થિતિ છે મનના પ્રાણીને, મનવાળા પ્રાણીને તો વિકલ્પ વાળે સ્થિતિ છે, અનિવાર્ય પરિસ્થિતિ છે. વિજ્ઞાન ના સમજ, વિજ્ઞાન સમજતા હોય તો પ્રશ્ન જ નથી રાખ્યો, પણ વિજ્ઞાન ન સમજતા હોય તો એટલું તો સમજાય કે એ રીત જે રીતે એ ચાલે એ રીતે મારે ચાલવું છે, એ કે છે બીજી રીતે ચાલવું નથી મારે. અને ભગ ને એમની આજ્ઞા રૂચિ રૂપ સંકેત કહેવાય, તો આજ્ઞા રૂચિ કહેવાય, નહીં તો આજ્ઞા રૂચિ કહેવાય. પોતાને ઠીક પડે કર્યા કરે ચાલ. ભગવાન ગ્રહણ ને માને છે એમાં એવું છે, વ્યક્તિ વિશેષ બધા એમના ભગવાન નું નામ એ ચોવીસ નામ, એમના માર્ગે એમને કહેલા માર્ગે ચાલે ત્યારે જ ખરેખર.